તારીખ 20/8/1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 337 અને 567 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 577 મૂળ કેસેટમાં અવાજ ખૂબ જ ધીમો છે.
પર્યાયાંતર થાય છે, એક અવસ્થા પલટો મારીને બીજી અવસ્થા અવશ્ય થાય છે, પણ આત્મા સ્વરૂપથી સ્વરૂપનો ત્યાગ કરે છે, સ્વરૂપનો નાશ થાય છે, એવું તો બનતું નથી. જે જે પ્રાણીઓ દેહ ધારણ કરે છે તે તે પ્રાણીઓ તે દેહનો ત્યાગ કરે છે, એમ આપણને પ્રત્યક્ષ અનુભવ સિદ્ધ દેખાય છે. એ વાત તો બધાને નજરો નજર પ્રત્યક્ષ દેખાય છે, તેમ છતાં આપણું ચિત્ત, જો તમારું ચિત્ત એવું નથી લાગતા, તેમ છતાં આપણું ચિત્ત તે દેહનું અનિત્યપણું વિચારી નિત્ય પદાર્થના માર્ગને વિશે ચાલતું નથી, એ શોચનીય વાતનો વારંવાર વિચાર કરવો યોગ્ય છે? કે સ્પષ્ટપણે પ્રત્યક્ષપણે આપણને દેહનું અનિત્યપણું જોવા મળે છે, રોજનો પ્રસંગ છે અને રોજના સમાચાર છે, છાપામાં તો એ કોલમ જ આવે છે, તેમ છતાં પણ એ પ્રસંગનું ઉલ્લંઘન થાય છે, ગણતરીમાં એ પ્રસંગનું ઉલ્લંઘન થાય છે, અને નિત્ય પદાર્થ એવો જે પોતાનો આત્મા, એને અનુભવવાનો જે ઉપાય માર્ગ, એમાં આપણું ચિત્ત કામ કરતું નથી. જાણતા હોવા છતાં પણ એ અનિત્ય પદાર્થ, અનિત્ય સંયોગ, એની પાછળ જ આપણા પરિણામો લાગ્યા રહીએ છીએ. નિત્ય પદાર્થ બાજુ આપણા પરિણામો વળતા, આ એક શોચનીય શોચનીય એટલે દુઃખથી શોચવાયું, વિચારવા યોગ્ય, દુઃખે કરીને વિચારવા યોગ્ય, વારંવાર વિચારવા યોગ્ય વાત છે કે કેમ આમ થાય છે. જે દેહ પ્રત્યેના પરિણામ છે એ ઘણું દુઃખ આપનારા બને છે, દેહ ત્યાગ વખતે ઘણું દુઃખ આપનારા બને છે, એ વાત સ્પષ્ટ હોવા છતાં પણ માર્ગ બદલાતો નથી પરિણામોનો, અને નિત્ય પદાર્થ પ્રત્યે વળતા નથી પરિણામ. આ એક વિચારવા જેવો વિષય છે. નામ કેમ થાય છે? મનને ધીરજ આપી ઉદાસી નિવૃત કરે છૂટકો છે. આ પ્રસંગે ઉદાસી એટલે ખેતખીન શોકમય મન થઈ જાય તો એ શોકને દૂર કરવા યોગ્ય છે, અને ધીરજથી એ દૂર કરવા યોગ્ય છે. ધીરજથી એટલા માટે કે દબાવે તો એ દબાણથી પાછો વિપરીત પરિણામ આવે છે. ધીરજથી શાંતિથી વિચાર કરીને તેવું ઉદાસીન પણ નિવૃત કરે છૂટકો છે. દિલગીરી ન કરતા ધીરજથી તે દુઃખ સહન કરવું એ જ આપણો ધર્મ છે. શોકવાળા પરિણામ નહીં કરતા, દિલગીરી એટલે શોકાર્થ પરિણામ નહીં કરતા, ધીરજથી એટલે શાંતિથી આકુલિત થયા વિના જે કાંઈ દુઃખદ પ્રસંગ ઊભો થયો છે એમાંથી પસાર થઈ જવું, શાંતિથી પસાર થઈ જવું એ આપણો ધર્મ છે, એ આપણી ફરજ છે, એમાં જ આપણું હિત છે. એટલે આ રીતે વિચાર કરવો જોઈએ. આ એક સ્વાભાવિક પરિસ્થિતિ છે કે આયુષ્ય પૂરું થતાં એક સમય પણ કોઈ સંયોગમાં રહે, દેહના સંયોગમાં રહે કે આપણા સંયોગમાં રહે એ વસ્તુ શક્ય નથી. અશક્યને શક્ય કરવાથી કોઈ, અશક્યને શક્ય કરવાના પરિણામથી કોઈ અશક્ય શક્ય થઈ જાય એવું તો કઈ બનવાનું નથી. વળી જેનો વિયોગ થાય છે એવો જે નિત્ય પદાર્થ એ ક્યાંય ને ક્યાંય બીજા ક્ષેત્રે બીજી અવસ્થા ધારણ કરી લે છે, અન્ય ક્ષેત્રમાં અન્ય અવસ્થાને ધારણ કરે છે. સંચિત કર્મ અનુસાર એનો ઉદય ત્યાં ચાલુ થાય છે. એટલે એનો નાશ થઈ ગયો એમ પણ વિચારવા યોગ્ય નથી. એ રીતે વસ્તુ સ્થિતિ અને વસ્તુ સ્વરૂપને વિચારીને ધીરજ અને શાંતિ આપવી. ઉલંબી જાય છે, વાત ચોખ્ખી છે, તો પણ જેમને દર્શનનું અથવા મિથ્યાત્વનું બળ એટલું છે કે નજરે દેખાય એવી હકીકતો હોવા છતાં એનું ઉલ્લંઘન કરી જાય છે. નાની નિત્ય પદાર્થ પ્રત્યે પરિણામને વાળે છે, અને આ અનિત્ય સંયોગને ગૌણ કરે છે. આમ તો એ હંમેશા ગૌણ કરતા જ આવ્યા છે, આવા પ્રસંગે પણ વિશેષ પુરુષાર્થ કરે છે. એમનો વૈરાગ્ય વધે છે, મુમુક્ષુનો પણ વૈરાગ્ય વધે છે, અને સંસાર પ્રત્યેનું આકર્ષણ ઘટે છે મુમુક્ષુને. આ દેહ પણ જ્યારે ત્યારે એમ જ ત્યાગવાનો છે, નિશ્ચિત વાત છે, નક્કી વાત છે કે આ દેહ પણ જ્યારે ત્યારે એટલે ગમે ત્યારે એમ જ ત્યાગવાનો છે. જેવી રીતે આ પ્રસંગ બન્યો, ચંદુનો પ્રસંગ બન્યો સ્વર્ગવાસ, એ જ રીતે આ આમ બનવાનું છે. આ દેહ માટે પણ એમ જ બનવાનું છે. એ વાત સ્મરણમાં આવ્યા કરે છે, એ વાત સ્મરણમાં આવ્યા કરે છે, અને સંસાર પ્રતિ વૈરાગ્ય વિશે સમયા કરે. અજ્ઞાની ને કેવા પરિણામ થાય પોતે પોતાના પરિણામ લખ્યા છે. પ્રશ્ન તમને પૂછો એનો ઉત્તર પોતે લખેલો છે, વગર પ્રશ્ન પ્રશ્ન કર્યા વગર ઉત્તર આપ્યો છે. જ્ઞાની ને એમ પરિણામ થાય છે કે આ દેહ પણ એમ જ ત્યાગવાનો છે ગમે ત્યારે. એટલે એ પોતે જ્ઞાની મૃત્યુ માટે તૈયાર જ છે. દરેક સમયે જ્ઞાની મૃત્યુ માટે તૈયાર છે. મૃત્યુ એટલે દેહ ત્યાગ માટે તૈયાર છે. મૃત્યુ તો નથી, પણ જે દેહ ત્યાગ નો પ્રસંગ થવાનો છે, લોકો જેને મૃત્યુ કહે છે લૌકિકમાં, એના માટે જ્ઞાની તૈયાર જ છે. તૈયારી કરીને જ બેઠા છે એ તો, અને હર સમયે તૈયાર છે. ગમે ત્યારે ઓચિંતી પ્રસિદ્ધ પરિસ્થિતિ આવે, જ્ઞાની સ્વરૂપ ના પુરુષાર્થમાં લાગી જાય છે. સુકાનીજી લખ્યું છે, મૃત્યુ માટે હર ક્ષણ તૈયાર રહેના. શું લખ્યું છે? મૃત્યુ કે લીએ હર ક્ષણ તૈયાર રહેના. અત્યારથી તૈયારી કરી લેવાની, પ્રસંગ આવે, શોક થાય, ક્યાં માથા ટૂંકમાં આવતું તો એ પહેલા. એ વાત સ્મરણમાં આવ્યા કરે છે, અને સંસાર પ્રતિ વૈરાગ્ય વિશેષ રહ્યા કરે છે. પૂર્વ કર્મને અનુસરી જે કાંઈ પણ સુખ દુઃખ પ્રાપ્ત થાય, એટલે અનુકૂળતા પ્રતિકૂળતા સંયોગ વિયોગ જે કાંઈ પ્રાપ્ત થાય, લોકો જેને સુખ દુઃખ કહે છે, એવા કોઈ પણ પ્રસંગો પ્રાપ્ત થાય એ પૂર્વ કર્મને અનુસરીને બને છે. તે સમાન ભાવથી વિધવું, તે સમાન ભાવથી, તે સમભાવથી વિધવું, એ જ્ઞાનીની શિખામણ સાંભળી આવી છે, તે લખી છે. ઠીક છે, સહજતા કેટલી છે. લખું છું તો પણ એ અત્યારે સાંભળ્યું એ લીખ્યું તમને જાઓ. ઠીક, જ્ઞાનીને તો એવી શિખામણ છે, કોઈ પણ પ્રસંગો આવે આવવાના, કોઈને એક ધારા પ્રસંગો જીવનમાં રહે નહીં. અનુકૂળતા પ્રતિકૂળતા પૂર્વ કર્મના પાપના પુણ્યના ઉદય રોજ ભારત પછી ખ્યાત કરે, દિવસ પછી રાત ને રાત પછી દિવસ. સંભાવથી વેદવો, શું કરવું? કોઈ બી ઉદય હોય, પુણ્યના ઉદયમાં અરખાઈ જવું નહીં, છકી જવું નહીં, પાપના ઉદયમાં ખેડાઈ જવું. સમાન ભાવથી એટલે સરખા છે એમ ગણીને, અન્ય મતમાં પણ એ તો એટલે એની યુક્તિઓ છે. સુખ દુઃખ છે એ તો એમ કે ભગવાને ભીડ્યા છે, દુઃખ છે એ તો ભગવાને ઘડ્યા છે, એમને જે જેમ રાખે એમ આપણે રહેવું. જો ભગવાનને આજ્ઞામાં રહેવું હોય તો એ રાખે એમ રહેવું. મને પસંદ પડે એવું તમે કરો, નહીતર હું નારાજ થાઉં એવું હોય શકે. ત્યાં પણ એટલી ભગવાનની આજ્ઞાકારીતા તમારી છે. આપ જે આપ રાખો એમાં મારે રહેવું તો પછી ક્યાં સવાલ છે? અને આપ એમ જો હું નર રાખું તો મેં આપની આજ્ઞાનો અનાદર કર્યો, એમ લઈ દે છે તો મેં આપની આજ્ઞાનો અનાદર કર્યો, આપની ઈચ્છાનો મેં અનાદર કર્યો. એમાં તો મારું કાંઈ આપના પ્રત્યેનું કાંઈ વાત રહેતી નથી. પૂર્વકર્મને અનુસરીને જે કાંઈ પણ સુખ દુઃખ પ્રાપ્ત થાય તે સમાન ભાવથી વિધવું, એ જ્ઞાનીની શિખામણ સાંભળી આવ્યું છે, તે લખ્યું છે. માયાની રચના ગહન છે. માયા એટલે શું? કે આ જગતમાં જીવોને પોતાના શરીરથી માંડી અને સંયોગો પ્રત્યે જે કાંઈ મમત્વના પરિણામ છે, પોતાપણાના પરિણામ છે, ગહન વાત છે. એમાંથી છૂટવું સહેલું નથી એમ કે છે. ગહન છે એટલે એમાંથી છૂટવું સહેલું નથી. માયામાં લપટાઈ ગયેલો જીવ છે, એમાંથી નીકળવું એ કોઈ અલૌકિક પુરુષાર્થનો પરાક્રમ છે. ત્યારે એમાંથી નીકળે, અલૌકિક પુરુષાર્થનો પરાક્રમ હોય તો એમાંથી, નહીતર જે મારાપણું થાય છે એ મારાપણું છૂટવું કઠણ વાત છે. 337 છે. ભાઈ ઉપર નો પત્ર છે, પત્ર નામ સ્થળે સત્પુરુષો ને નમસ્કાર કર્યા છે. શ્રી સત્પુરુષો ને નમસ્કાર, નાની ને નમસ્કાર કરે છે, સત્પુરુષ પણ સત્પુરુષ ને નમસ્કાર કરે છે. સર્વ દુઃખ સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. સૂત્ર જેવું વચનામૃત છે, સિદ્ધાંત સૂત્ર છે, અધ્યાત્મના સિદ્ધાંત નું આ સૂત્ર છે. એ કોઈ પણ જીવને માટે સંસારના સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુકાઈ જવું હોય, છૂટી જવું હોય, એનો ઉપાય એક આત્મજ્ઞાન કરવું તે જ છે. એટલે પોતાના મૂળ સ્વરૂપનું જ્ઞાન કરવું, એનું અનુભવન કરવું, એ એક જ બધા જ પ્રકારના દુઃખ અને ક્લેશથી છૂટવાનો ઉપાય છે. આત્માનું જ્યારે જ્ઞાન થાય ત્યારે આત્મા કેવળ અસંગ તત્વ છે, આત્મા એક કેવળ અસંગ તત્વ છે એવું જ્ઞાન થાય છે. અનંત સંયોગોની વચ્ચે રહ્યો અને અનંત કષાયોના પરિણામોની વચ્ચે રહ્યા છતાં આત્માનું ચૈતન્ય અસંગ ચૈતન્ય જ રહ્યું છે, લેપાયું નથી, ક્યારે પણ નિર્લેપ રહ્યું છે. એવું જ કોઈ સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ સુધી કોઈની પહોંચ, પરમાણુ ની પહોંચ છે અને કોઈ વિભાવ પરિણામ ની પણ પહોંચ છે. એવું જે પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે એને કોઈની સાથેનો સંબંધ ની કલ્પના છૂટી જાય છે. જે સંબંધને સાતો મહિનો છે કે આ શરીર મારું, આ કુટુંબ મારું, આ ઘર મારું, આ સંપત્તિ મારી, આ સમાજ મારો, એ બધી કલ્પના છૂટી જાય છે. હું એક કેવળ અસંગ નિર્લેપ ચૈતન્ય છું, કોઈની સાથે કાંઈ સંબંધ કે સ્પર્શના મારે નથી. એવું જ્ઞાન થતા ન કોઈ ક્લેશ થાય કે ન કોઈ એમ કે જે દુઃખ થાય છે એ સંબંધની કલ્પના એ થાય છે, એ સિવાય દુઃખ થવાનું કોઈ કારણ નથી. અન્ય પદાર્થ સાથે ના સંબંધની કલ્પનાથી દુઃખ ને ભયની ઉત્પત્તિ થાય છે. સ્વરૂપનું જ્ઞાન થતા એ કલ્પના નો નાશ થઈ જાય છે, કલ્પના નિવૃત્ત થઈ જાય છે, આત્મા દુઃખથી અને ક્લેશથી મુક્ત થઈ જાય છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને એવું આત્મજ્ઞાન આત્મકલ્યાણનો વિચાર ઉદ્ભવે તેને જ થાય. વિચાર એટલે શું અહીંયા, કે મારે મારા આ સંસારના જન્મ મરણના સર્વ પ્રકારના દુઃખથી છૂટવું છે, મુક્ત થવું છે, મારે મારું કલ્યાણ કરી લેવું છે, એવા આત્મકલ્યાણના વિચાર વિના કોઈને આત્મજ્ઞાન સિદ્ધે સીધું થાય. એ આત્મજ્ઞાન થવા પહેલા પૂર્વે આત્મકલ્યાણનો વિચાર ઉદ્ભવે છે, પછી સહજપણે સુખની દુઃખરહિત દશા, નિરાકુર દશા સહજપણે કેવા સ્વરૂપના અવલંબને રહે સહજપણે એની અંતર ખોદ ચાલુ થાય ત્યારે એને આત્મજ્ઞાન બાજુ જવાનો રસ્તો સૂજે, આત્માનું જ્ઞાન થવાનો ઉપાય સૂજે. પણ એ પહેલા એને આત્મકલ્યાણનો વિચાર આવ્યો હોય તો જ સૂજે, નહીં તો સૂજે નહીં. કર વિચાર આ આત્માનો, હા કર વિચાર તો પામ, હું આત્મકલ્યાણ નો વિચાર કરતો આવો શુદ્ધભૂત ચૈતન્ય ઘન છું, એવું એવો આત્મા, આત્માને તું અનુભવ પામ એટલે અનુભવ કરીશ, વિચાર કરીશ તો પામીશ એમ કે છે. કોનો વિચાર કરીશ? કે તારા આત્મકલ્યાણ નો વિચાર કરીશ તો તું આત્મજ્ઞાન ને પામીશ, આત્માના અનુભવ ને પામીશ એમ કે. એટલે સૌ પ્રથમ આત્મકલ્યાણ નો વિચાર આવે છે, મારે પૂર્ણ શુદ્ધ થવું છે, પરિપૂર્ણ મારે કલ્યાણ છે, કરી દેવું છે મારે, એ પહેલો વિચાર આવે છે. પછી એમાંથી અંતરખોજ થઈ અને સ્વરૂપ સુધી જીવ પહોંચે છે, સ્વરૂપ જિજ્ઞાસા પછી ઉત્પન્ન થાય છે. વિચાર એટલે નિર્ધાર કરવો, વિચારીને નિર્ધાર કરવો. આત્મકલ્યાણના વિચારો આવ્યા કરે, મારું કલ્યાણ કઈ રીતે થાય, મારું કલ્યાણ કોના અવલંબને મારી દશા આવી રહી છે, એનું અવલંબન ગોતતો ગોતે વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને અસત્સંગ તથા અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત માત્ર સંશય નથી. શું કહે છે? આત્મકલ્યાણનો વિચાર ઉપર ઉપરથી તો ઘણા જીવને થાય છે, પણ એની પાછળ જે બળ જોઈએ એ બળ નથી હોતો. એની પાછળ જે બળ જોઈએ વિચાર થવો એક વાત છે, અને વિચાર બળ હોવું તે બીજી વાત છે. સામાન્ય વિચાર ઘણા જીવોને આવે છે, પણ વિચાર બળના અભાવને લીધે અથવા સંવેગના અભાવને લીધે, જો ને સમ નિર્વેદાસ્થા અનુકંપા હોય પણ સંવેગના અભાવને લીધે જીવ એ વિચારના દિશામાં પ્રગતિ કરી શકતો નથી. તો કે એમ થવાનું કારણ શું? કે અસત્સંગ અને અસત્પ્રસંગ છે. સંસારના જે પ્રસંગો છે તે બધા અસત પ્રસંગ છે, સંસારના પ્રસંગો છે તે બધા અસત પ્રસંગ છે. જીવ એમાં રસ લે છે, અને અસત્સંગ એટલે સત્સંગને છોડીને જે કોઈ જીવોનો સંગ કરે છે, જે કોઈ પદાર્થોનો, સચેત અચેત પદાર્થોનો જીવ સંગ કરે છે, સંગ કરવાની ઈચ્છા કરે છે, એ બધા અસત્સંગ છે, એમાં સત્સંગ નથી. સત્સંગ તો કેવળ મોક્ષાભિલાષી મુમુક્ષુઓનો સંગ, તે જ સત્સંગ છે. અને જ્ઞાનીઓનો, જ્ઞાનીનો સંગ તે પરમ સત્સંગ છે. એ પરમ સત્સંગ, જ્ઞાની પુરુષનો સંગ તે પરમ સત્સંગ છે. અને પોતાને મોક્ષાભિલાષ હોય અને એવા જ બીજા મોક્ષાભિલાષી જીવોનો સંગ કરવો તે સત્સંગ છે. એને છોડીને કોઈનો પણ સંગ કરવો તે બધો અસત્સંગ છે. એ અસત્સંગમાં જીવને રસ પડે, અને અસત્પ્રસંગ એવા સંસારી પ્રસંગોમાં જીવને રસ પડે તો એને આત્મકલ્યાણનો વિચાર હોય તો પણ વિચાર બળ હોઈ શકે. વિચાર બળ ન કામ કરે તો એનું કામ આગળ ચાલે, એ વિચાર નિરર્થક જાય, એ વિચાર નિરર્થક જાય. હા, એ શું વિચારણા છે? એ શું વિચારણા? બળ સહિતનો વિચાર એ શું વિચારણા છે? શ્રદ્ધા તો હજી ઊંધી પડી છે, શ્રદ્ધા તો ઠેઠ અનુભવ થાય ત્યારે હવળી થાય, ત્યાં સુધી ઊંધી પડી છે. એટલે એનું કોઈ સાધન છે? જ્ઞાન જ સાધન છે. અને જ્ઞાન ની સાથે જ્ઞાન બળ હોવું પણ જરૂરી છે, એટલે સંવેગ હોવો જરૂરી છે. મોક્ષની ભૂમિકામાં જ્ઞાન નો ક્ષયોક્ષમ અને વીર્ય નો ક્ષયોક્ષમ, બળ એટલે પુરુષાર્થ, વીર્ય નો ક્ષયોક્ષમ, એ બંને હોય અને એની દિશા સાચી હોય તો આત્મકલ્યાણ થઈ જાય. એની દિશા ઉલટી હોય તો અનર્થ થાય, તો ઊંધો ચાલ્યો જાય. એ જ જ્ઞાન અને એ જ પુરુષાર્થ એને મોટા નુકસાનનું કારણ થાય. દિશા સાચી હોવી જોઈએ અને એ દિશા માટે સત્સંગ જરૂરી છે. અને અસત્સંગથી આજની પરિસ્થિતિમાં જીવ ઘેરાયેલો છે, અથવા અસત્સંગ અને અસત પ્રસંગો એ તો જીવને ઘેરો ઘાયલો છે એમ સમજી લેવું. એટલે એમાંથી ઉદાસ થઈને, નિરસ થઈને સત્સંગને આરાધવો. શું કહે છે કે વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ તથા અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી, એમાં જરાય કિંચિત માત્ર એટલે જરાય સંશય નથી, અથવા જરા પણ શંકા કરવાની જગ્યા નથી. એમ કે છે કે એ વાત અમારે અનુભવ સિદ્ધ છે. એમ કે છે એ વાત અમારે અનુભવ સિદ્ધ છે, આમાં શંકા કરવાની જરૂર નથી. અમને હું તમને પણ થોડો અનુભવને તપાસો તો ખબર પડી જશે કે અસત્સંગમાં જવાથી કેટલું નુકસાન થાય છે, તરત જ ખબર પડશે. આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે. અસત પ્રસંગો ઘણા ઉત્પન્ન થવાનું કારણ આરંભ અને પરિગ્રહની વિશેષતા છે. જેને આરંભ પરિગ્રહ ઘણો એને અસત પ્રસંગનો વારંવાર પ્રસંગ પડવો પણ ઘણો. સમજી શકાય એવી વાત છે, જેમ કે કોઈને મોટા વેપાર ધંધા છે તો એને એટલા જ પ્રોબ્લેમ ઊભા થાય, એટલે એને અસત પ્રસંગથી છૂટવાનું મુશ્કેલ બને. એટલે આરંભ પરિગ્રહ હોય જેટલો હોય એમાંથી એનો સંક્ષેપ કરવો, અલ્પપણું કરવું. જેને આત્મકલ્યાણ કરવું હોય એને આરંભ પરિગ્રહ વધારવાનો તો વિચાર કે અભિપ્રાય હોવો ન જોઈએ, પણ હોય એમાંથી કેમ ઘટાડવું, એનો સંકેલો કેમ કરવો, એમ અભિપ્રાય રાખી અને પ્રયાસ કરવો, અભિપ્રાય અનુસાર પ્રયાસ કરવો. આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે, અને સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે, અને અસત્સંગથી જે પરિણામો બળવાન થયા હોય એને નિર્બળ કરવા હોય તો એને સત્સંગમાં રહેવું. સત્સંગમાં રહેવાથી જે અસત્સંગના કારણે ઉત્પન્ન થયેલા પરિણામોનું બળ છે એ તૂટી જશે. શું કરીએ, એમને વિચાર આવી જાય છે, બીજા બીજા વિચારો બહુ આવી જાય છે, કેમ કે એ બાજુનું બળ છે, પરિણામ ખેંચાણ છે, એ સત્સંગ દ્વારા તૂટે. એનું સાધન સત્સંગ જેવું એ કઈ નથી. સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. સત્સંગ કરવો એટલો નથી લીધો, અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. અસત્સંગ પ્રત્યેના પરિણામોનું બળ ઘટવાથી, એમ લેવાનું છે. અસત્સંગનું બળ એટલે શું કે અસત્સંગથી જે પરિસ્થિતિ ઊભી થઈ છે બળવાન, એનું બળ ઘટી જાય, એ દશાનું બળ ઘટી જાય ત્યારે જીવ નો દર્શન છે એ મંદ થાય અને એને આત્મકલ્યાણ નો વિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય. ખાલી જગ્યા થાય, અવકાશ એટલે ખાલી જગ્યા. બહુ વ્યવસ્થિત પ્રતિપાદન અનુભવ પ્રધાન લોજિક છે. કેવું? અનુભવ પ્રધાન લોજિક છે. કે જીવને બળવાન અસત્સંગની જે દશા પ્રાપ્ત થઈ હોય એનું બળ ઘટે ત્યારે, સત્સંગનો આશ્રય કરે ત્યારે, દર્શન મોહનો બંધ કરવાનો અસાધારણ સાધન છે. સત્સંગ છે તે અસાધારણ સાધન છે. આત્મકલ્યાણની ભાવનાથી સત્સંગ કરે અને જીવને એ ભાવના સફળ ન થાય એવું બને નહીં. પ્રથમ તો એને આત્મકલ્યાણ કરવાનો વિચારનો અવકાશ ઉત્પન્ન થાય છે અને એ આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે. પહેલા થઈ ગયા કે આત્મવિચાર વિના આત્મજ્ઞાન થઈ શકે, એ આત્મકલ્યાણનો વિચાર ઉદ્ભવે એમાંથી આત્મજ્ઞાન થાય. એ આત્મજ્ઞાન થવાનું મૂળિયું છે અને આત્મજ્ઞાનથી એનું ફળ શું આવે? આત્મજ્ઞાન થાય તો એનું ફળ શું આવે? કે નિજ સ્વભાવ સ્વરૂપ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે. એ વાત કેવળ સત્ય છે, સંપૂર્ણ સત્ય છે. કોઈ પણ માણસને એમ કહો, તમે જગતના કોઈ પણ માણસને એમ કહો કે બધા જ પ્રકારના દુઃખ અને ક્લેશથી મુક્ત થવાનું એક માસ્ટર કી ને આપવામાં આવે તો એ શું કે કોઈ પણ કિંમતે એ માસ્ટર કી લેવી જોઈએ. શું કે? સર્વ દુઃખ અને સર્વ ક્લેશમાં જન્મવાના દુઃખ, મરવાના દુઃખ, ટેન્શનના દુઃખ, પછી રોગના, પીડાના, અકસ્માતની બાધાના, જેટલા સંસારના જેટલા પ્રકારના દુઃખ છે, સંયોગના અને વિયોગના, ઇષ્ટ વિયોગ અને અનિષ્ટ સંયોગ, જેટલા પ્રકારના દુઃખ છે, બધા દુઃખનો નિવેડો એક આત્મજ્ઞાનથી થતો હોય તો તે આત્મજ્ઞાન કોઈ પણ કિંમતે કરી લેવું જોઈએ. એ વાત સીધી સાદી કોઈ પણ ને બુદ્ધિમાં સમજાયેલી છે કે ન સમજાય? તો કે આત્મજ્ઞાન થાય કેવી રીતે? કે પેલા એ તને આત્મકલ્યાણનો વિચાર હોવો, એ વિચાર પણ વિચાર બળ વાળો હોવો જોઈએ. વિચારબળ માટે સત્સંગ જરૂરી છે અને અસત્સંગ અને અસત્પ્રસંગનો ઘટાડો કરવો જરૂરી છે. કેમ કે સત્સંગ હોય ત્યાં અસત્સંગ નહીં રહે અને અસત્સંગ હોય ત્યાં સત્સંગ નહીં રહે. પણ આમ ખબર પડે કે અહીંયા સત્સંગ કર્યો હોય બરાબર, બાધ્ય હોલમાં આવીને સત્સંગ, અને ઘરે જઈને પાછો મમત્વ કરે ઘરે જઈને કે દુકાને જઈને કે કઈ ઉદય પ્રસંગ હોય એમાં જઈને જીવ મમત્વ કરે ત્યારે પાછો અસત્સંગનો આશ્રય કરે છે. એવું એ વખતે લાગે છે ખરું કે હું અસત્સંગનો આશ્રય કરું છું અને સત્સંગનો મારો આશ્રય છૂટી જાય છે? નથી કે મને સત્સંગથી લાભ થવો જોઈએ, તે લાભ થતો નથી. કેમ કે બધા અસત્સંગ ના અસત પ્રસંગ છે. મમત્વ કરવું તે ઘરમાં રહેવું એનો વાંધો નથી, પણ મમત્વ કરવાનો વાંધો છે. પોતા પણ કરવું ન જોઈએ. ઘરમાં રહીને કરવું શું? પોતાપણું થઈ રહ્યું છે એનાથી એને મટાડવાનો પ્રયત્ન કરવો. પરિણમનનો થઈ રહ્યો છે એને અવિપરીત કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ. શું કીધું? એ રીતે જયારે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે તેના ફળ સ્વરૂપે સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે. અને તે નિજ સ્વભાવ સ્વરૂપ છે. એવો મોક્ષ કેવો છે? કે આત્માનું જેવું સ્વરૂપ છે એવું જ અહીં મોક્ષમાં પ્રગટ થાય છે. એ નિજ સ્વભાવ સ્વરૂપ છે. સ્વભાવથી પોતાના સ્વરૂપ અને સ્વભાવથી જરા પણ વિપરીત નથી કે બીજા પ્રકારનું નથી, નથી ને અન્ય પ્રકારનું પણ મોક્ષ સ્વરૂપ સ્વરૂપ જેવું જ મોક્ષ છે. સ્વરૂપ સદૃશ મોક્ષ છે. અને એ વાત કેવળ સત્ય છે. એટલે કે આત્મજ્ઞાન થી આવું સંપૂર્ણ દુઃખ રહિત મોક્ષ પદ ની પ્રાપ્તિ થાય એ વાત પૂરેપૂરી સત્ય છે. ગેરેન્ટેડ વાત છે. એમ કે પૂરેપૂરી સત્ય છે એટલે જેને આત્મજ્ઞાન થયું એનો મોક્ષ થઈ જવાનો. એ બધા દુઃખથી, સંસારના બધા દુઃખથી એ જીવ છૂટી જવાનો. નક્કી વાત છે. કેવળ સત્ય છે એટલે નિશ્ચિત વાત છે. એમાં શંકા કરવા જેવી આટલી બધી ગેરંટી આપી છે. વિશ્વના કોઈ પણ સાહિત્યમાં આવી ચોખ્ખી વાત નહીં મળે. જૈન દર્શન સિવાય વિશ્વના કોઈ ધર્મના સાહિત્યમાં કે કોઈ વિજ્ઞાનના સાહિત્યમાં આવી વૈજ્ઞાનિક અને ચોખ્ખી વાત નહીં મળે. સોલિડ વાત છે. એટલે આ વિષય જેની સામે આવે છે એ બહુ ભાગશાળી જીવ છે. અને એ ભાગશાળી પણ ખરેખર ક્યારે? કે એ વાતને શિરોધાર્ય કરે ત્યારે, ઉપાડી લે ત્યારે, અમલીકરણ કરે. નહીતર પછી એને નિરર્થક અનંત વાર કરી છે. આવી વાતને પણ અનંત વાર નિરર્થક કરી છે. આ શું કર્યા